આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળના 4 દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ થઈ. સમગ્ર દેશ આજે પોલીસ સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે. ગુજરાત અને હરિયાણા માટે કેન્દ્ર સરકારે 15મા નાણાપંચ હેઠળ 730 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન ફાળવ્યું. યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028થી રશિયાની ઉર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા. અને એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરુષો અને મહિલા કબડ્ડી ટીમોની જીત. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કેરળના 4 દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા છે. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેરકર, મુખ્યમંત્રી પિનરાય વિજયન અને અન્ય વરિષ્ઠ મહાનુભાવ દ્વારા તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ આવતીકાલે દર્શન માટે સબરીમાલા મંદિરની મુલાકાત લેશે. તેઓ ગુરૂવારે કેરળ રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ KR નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી આજે પૂર્ણ થઈ. ઉમેદવારો ગુરૂવાર સુધીમાં તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે. 20 જિલ્લાના 122 મતવિસ્તારો માટે 2600થી વધુ ઉમેદવારીપત્રો ભરાયા છે. પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરે, જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે થશે. ચકાસણી પ્રક્રિયા દરમિયાન પૂર્વ ચંપારણ જિલ્લાના સોગોલી વિધાનસભા મતવિસ્તારમાંથી વિકાસશીલ ઇન્સાન પાર્ટી એટલે કે VIPના ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ કરાયું. પ્રસ્તાવકોની અપૂરતી સંખ્યાને કારણે VIP ઉમેદવાર શશિભૂષણ સિંહનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. NDA તરફથી લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ એ રાજકુમાર ઉર્ફે બબલુ ગુપ્તાને તે જ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે. ઝારખંડ મુક્તિ મોરચા JMM આજે તેના ઇન્ડી ગઠબંધનના સાથીઓ કોંગ્રેસ અને RJD પર બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કરાર કરવામાં નિષ્ફળ રહેવા બદલ પ્રહારો કર્યા હતા. પક્ષે તેમના પર બેઠક વહેંચણી વ્યવસ્થા અંગે પાર્ટીને મૂંઝવણમાં રાખવાનો અને તેને ચૂંટણીમાંથી ખસી જવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો. જેમ જેમ બિહાર ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મહાગઠબંધનમાં આંતરિક તણાવ જોવા મળ્યો છે. JMM 6 બેઠકો સ્વતંત્ર રીતે લડવાની યોજના જાહેર કર્યાના 1 દિવસ પછી ગઠબંધનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાકેશ સિંહાએ કહ્યું કે JMM આગામી ચૂંટણીઓ માટે બેઠકો મેળવવાને પાત્ર છે, પરંતુ તેના માટે કોંગ્રેસને દોષી ઠેરવવી જોઈએ નહીં. સમગ્ર દેશ આજે પોલીસ સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે. 1959માં આ દિવસે લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરાયેલા હુમલામાં 10 બહાદુર પોલીસકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારથી 21 ઓક્ટોબરે દર વર્ષે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હોવાથી દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષાનું સંતુલન પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એક સમયે રેડ કોરિડોર તરીકે ઓળખાતા વિસ્તારો હવે વિકસિત કોરિડોરમાં પરિવર્તિત થઈ ગયા છે.
જો ક્ષેત્ર પહેલે નક્સલીઓ કે આતંક સે કાંપતે થે, આજ વહાં રોડ્સ, હોસ્પિટલ, સ્કૂલ ઓર કોલેજ પહોંચ ચુકે હૈ. જો ક્ષેત્ર કભી નક્સલ હબ હુઆ કરતે થે, આજ વો એજ્યુકેશનલ હબ બન રહે હૈ. આજ વહાં બચ્ચે મોબાઈલ ચલા રહે હૈ, કમ્પ્યુટર ચલા રહે હૈ, બડે સપને દેખ રહે હૈ. ભારત કે જો ક્ષેત્ર રેડ કોરિડોર કે નામ સે કુખ્યાત થે, વહ અબ ગ્રોથ કોરિડોર મેં બદલ રહે હૈ. સરકાર જીતને પરિવર્તન કર પાઈ હૈ, ઉસમે બહોત બડા યોગદાન હમારે પોલીસ બલો કા ઓર હમારે સુરક્ષા બલો કા હૈ.
જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક ભીમસેન તુતી આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ વિભાગના ગાઢ જંગલોમાં છુપાયેલા વિદેશી આતંકવાદીઓને નિષ્ક્રિય કરવા માટે જમ્મુ વિભાગમાં દરરોજ 100થી વધુ આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે દેશ માટે પોતાનું જીવન બલિદાન આપનારા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપવા માટે જમ્મુ રેલવે સ્ટેશન નજીક પોલીસ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ સમારોહનું નેતૃત્વ કર્યા બાદ મીડિયાકર્મીઓ સાથે તેઓ વાત કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે વિશ્વ અનેક કટોકટીઓમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારત સ્થિરતા અને સંવેદનશીલતા બંનેના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. દિવાળીના પ્રસંગે દેશના નાગરિકોને લખેલા પત્રમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. તેમણે કહ્યું કે વિકાસ અને આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં નાગરિકો તરીકેની પ્રાથમિક જવાબદારી રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પૂર્ણ કરવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. આ માટે લોકો પોતાના મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય ગોવ ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે. આ મહિનાની 24 તારીખ સુધી આ મંતવ્ય મોકલી શકાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ અને 22 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલ GST બચત ઉત્સવ સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે. આજે દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રને મજબૂત બનાવવામાં GST સુધારાઓની અસર પર અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
नए GST सुधारों के तहत सरकार ने ऑटोमोबाइल क्षेत्र के लिए महत्वपूर्ण कर राहत की घोषणा की है. बस, ट्रक और डिलीवरी वैन सहित वाणिज्यिक मालवाहक वाहनों पर लगने वाले वस्तु और सेवा कर को 18% कर दिया गया है. साथ ही बाइक और छोटी कारों पर कर की दर में 10% की कमी की गई है. नए GST युक्तिकरण से लॉजिस्टिक्स लागत कम हो रही है और निर्यात में सुधार हो रहा है. रीशु के साथ दृष्टि पुनियानी, आकाशवाणी समाचार, दिल्ली.
ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે 15મા નાણાપંચ હેઠળ 730 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન ફાળવ્યું છે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાતને 2024-25 માટે સંયુક્ત અનુદાનના બીજા હપ્તા તરીકે અંદાજે 522 કરોડ રૂપિયા મળશે. દરમિયાન હરિયાણાને નાણાકીય વર્ષ 2025-26 માટે સંયુક્ત અનુદાનના પ્રથમ હપ્તા માટે 195 કરોડ રૂપિયા મળશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ અનુદાનનો ઉપયોગ સ્વચ્છતા, ઘરગથ્થુ કચરાનો નિકાલ, પીવાના પાણીનો પુરવઠો અને ODF સ્થિતિ જાળવવા જેવી મૂળભૂત સેવાઓ માટે કરાશે. યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028થી રશિયાની ઉર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા છે. ગઈકાલે લક્ઝમબર્ગમાં મળેલી બેઠક દરમિયાન યુરોપિયન સંઘ એટલે કે EU દેશોના ઉર્જામંત્રીઓએ ડ્રાફ્ટ નિયમનની તરફેણમાં મતદાન કર્યું, જે રશિયા દ્વારા EU દેશોને પૂરા પાડવામાં આવતા પાઇપલાઇન તેલ અને પ્રવાહી કુદરતી ગેસ બંને પર લાગુ પડે છે. સનાઈ તાકાઇચી જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે. ઉપલા ગૃહે શ્રીમતી તાકાઇચીને પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા છે. તેમને ઉપલા ગૃહમાં 125 મત મળ્યા, જે વિજય માટે જરૂરી સાદી બહુમતી કરતાં માત્ર 1 મત વધારે છે. બહેરીનના મનામામાં ચાલી રહેલી એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરૂષો અને મહિલાઓની કબડ્ડી ટીમોએ શાનદાર જીત નોંધાવી છે. ભારતીય પુરૂષોની ટીમે પાકિસ્તાનને 81-26 અને મહિલાઓની ટીમે ઇરાનને 59-26 હરાવ્યું હતું. ભારતીય પુરૂષોની ટીમે ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની જીત બાદ અજય રૈને, કેપ્ટન આદિત્ય દહિયાની આગેવાની હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ભારતીય મહિલાઓએ થાઇલેન્ડ સામે સુવર્ણચંદ્રક મેચમાં લગભગ પોતાનું સ્થાન હાંસલ કરી લીધું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE દિવાળીના અવસરે મુહૂર્ત કારોબાર કર્યો, જે નવા સંવત 2082ની શરૂઆત હતી. બંને સૂચકાંકોએ આજના ખાસ ટ્રેડિંગ સત્રનો અંત નજીવા વધારા સાથે કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળના 4 દિવસના પ્રવાસે તિરુવનંત પહોંચ્યા. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પૂર્ણ. સમગ્ર દેશ આજે પોલીસ સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે. ગુજરાત અને હરિયાણા માટે કેન્દ્ર સરકારે 15મા નાણાપંચ હેઠળ 730 કરોડ રૂપિયાથી વધુનું અનુદાન ફાળવ્યું. યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028થી રશિયાની ઉર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા. અને એશિયન યુથ ગેમ્સમાં ભારતીય પુરૂષો અને મહિલા કબડ્ડી ટીમોની જીત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.